તારીખ 19/4/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 240-243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 108.
કોઈ આપણને પરાણે તો જોડતું નથી. અનંત કાળના અજ્ઞાનના સંસ્કારોથી અનંતકાળનો સ્વભાવ બળવાન છે. બે છે અનંતકાળથી. ત્યાં વધારે ફસાય છે, વધારે ફસાય છે. તેથી વધારે ફસાય છે જ્ઞાનના ક્ષોભમાં. જે બહિર્લક્ષી બહિર્મુખી જ્ઞાનનો જે ઉગાડ છે શાસ્ત્ર જ્ઞાનમાં, એમાં આ પ્રશસ્ત રાગથી વધારે એમાં ફસાય છે. પર્યાય બુદ્ધિ છે એમાં વધારે ફસાય. 24મી તારીખ શરમ શરીરી તો હતા, શરમ શરીરી તો હતા, અને સદમસ્તમાં પણ છઠ્ઠા સાતમા સ્થાનના અગ્રભાગમાં હતા. ઉત્સાહની માત્રા થોડી અલ્પ રહે ત્યાં સુધી કેવું જ્ઞાન શું થાય તો સંભવિત છે. વિકલ્પાત્મક કૃત્રિમ પુરુષાર્થ તો બાત નહીં ક્યા, લેકિન સક્રિય ચિંતબિંબ કી દ્રષ્ટિ મેં તો સહજ પુરુષાર્થ કી ભી ગૌણતા હૈ, ક્યોંકિ વહ ભી ક્રિયા એક સમય કી પર્યાય હૈ. અક્રિય સ્વરૂપ દ્રષ્ટિ મેં ક્રિયા માત્ર કી ગૌણતા હૈ. આ સ્વભાવ અને પર્યાય વચ્ચે ક્રિયાપણું અને અક્રિયાપણું, મુખ્ય અને ગૌણ, આટલા બધા ઉપરનો બોલ સુરેશ. કૃત્રિમ પુરુષાર્થ જે જીવને વર્તે છે, કરું 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 પુરુષાર્થ જેને કહેવામાં આવે છે, એ કૃત્રિમ પુરુષાર્થ જેને વર્તે છે એને તો પુરુષાર્થનું અહંપણું પણ થઈ જાય છે. કેમ કે એ કરતા બુદ્ધિએ અહંપણે જ કરે છે પણ જે અક્રિય પુરુષાર્થ છે કે જે ચિદબિંબ નિજ ચિદબિંબની ચૈતન્ય બિંબની દ્રષ્ટિમાં ઉત્પન્ન થયેલો છે, એ પણ દ્રષ્ટિમાં દ્રષ્ટિની આગળ ગૌણ છે. વસ્તુની દ્રષ્ટિમાં સ્વરૂપની દ્રષ્ટિમાં એક સમયની પર્યાય હોવાને લીધે એ પણ ગૌણ છે. આવી મોક્ષ માર્ગની એક સ્થિતિ છે. પુરુષાર્થના વિષયમાં પણ મોક્ષ માર્ગની એક આવી સ્થિતિ છે કે જેમાં અકૃત્રિમ સહજ પુરુષાર્થ જે સ્વરૂપ રચનાનું કારણ ગણાય છે. વિરિગુણ વિષયનું કાર્ય શું? સ્વરૂપ રચનાનું કારણભૂત થવું એવું વિરિગુણનો ગુણ છે. ગુણનો ગુણ એ છે પણ એની પર્યાય પણ ગૌણ છે. અક્રિય સ્વરૂપની દ્રષ્ટિમાં તો પુરુષાર્થ શું? ક્રિયા માત્ર ગૌણ છે.
બરોબર.
અક્રિય સ્વરૂપ એટલું મુખ્ય છે કે ક્રિયા માત્ર એમાં
ગૌણ
ગૌણ છે. આપણે પુરુષાર્થના નિમિત્તે વાત કરી, પુરુષાર્થનું બહાનું લઈને વાત કરી, પણ ક્રિયા માત્ર એમાં ગૌણ. ખરેખર તો પર્યાય દ્રવ્યને દેખે છે એટલે જ પોતાને દેખે છે, કેમ કે દ્રવ્ય જ પોતે છે. દ્રવ્યને પોતા રૂપે દેખે છે, દ્રવ્યને અન્ય રૂપે નથી દેખતો. પર્યાય દ્રવ્યને પોતા રૂપે જોવે છે કે મારું આવું સ્વરૂપ છે. આ તે હું એમ એ રૂપ પોતાને જોવે છે. વ્યાપીને વ્યાપ વ્યાપક ભાવે, તન્મય ભાવે, એકત્વ ભાવે ભાવે હો. પોતાપણું તો છે ને, એ સ્વરૂપ તો પોતાનું જ છે ને. જે દ્રવ્ય સ્વરૂપ છે એ તો પોતાનું સ્વરૂપ જ છે ને. તો પોતાના સ્વરૂપને પોતાના સ્વરૂપે જોવું તે સમ્યક છે. પોતાના સ્વરૂપે પોતાને ન જોવું ને સ્વરૂપને છોડી બીજાને પોતાના સ્વરૂપે જોવું તે અસમ્યક છે એમ છે. જોવાનું કાર્ય પર્યાયનું છે તો ભલે રહીવાનું કાર્ય, જોવાનું કાર્ય પર્યાયનું છે. પર્યાય તો વિદાય છે, પર્યાય છે એ વિદાય છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં આ પ્રશ્ન મૂક્યો હતો નવલભાઈ છે ને, એ પ્રશ્ન કાઢ્યો હતો કે પર્યાય જ્યારે દ્રવ્યની સન્મુખ થાય છે ત્યારે પોતે દ્રવ્ય પર્યાય પોતે પોતાને જોવે છે કે નહીં, પર્યાય પર્યાયને જોવે છે કે નહીં. પ્રશ્ન શું હતો? પર્યાય પર્યાયને જોવે છે કે નહીં?
બરોબર.
કે પર્યાય દ્રવ્યને જ જોવે છે ને પોતાને નથી જોતી? આ પ્રશ્ન એમને ઉપસ્થિત થઈ રહ્યો. ગુરુદેવે એમ કહ્યું કે પર્યાય પોતાને વેદે છે, દ્રવ્યને દેખતા પર્યાય પોતે પર્યાય પોતાને વેદે છે. દ્રવ્યને સ્વસ્વરૂપે અવલંબતા સ્વસંવેદન ઉપજે છે એમ કહ્યું છે. દ્રવ્યને સ્વસ્વરૂપે અવલંબતા અવલંબનારી પર્યાયમાં સ્વસંવેદન ઉપજે છે એમ કહેવું છે. હવે એ એક અભિપ્રાય લઈને પ્રશ્ન પૂછો તો આ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ યોગ્ય નથી. કોઈ એક પોતાનો અભિપ્રાય બાંધીને પ્રશ્ન પૂછવાથી અપેક્ષા પ્રશ્ન પૂછનારને એવી રહે છે કે જે અપેક્ષાએ અમારો પ્રશ્નનો ઉત્તર છે એવો જ ઉત્તર મને મળે તો સારું, એમાં ઉત્તર અપેક્ષિત હોય છે એટલે એમાં જિજ્ઞાસા નથી હોતી. હું જાણું છું, હું સમજું છું, છતાં મારે ચોખવટ તમારી પાસેથી કરાવી જોઈએ છે. મારા લખાણ ઉપર તમારા કાંડા કાપવા છે ટૂંકામાં. આ તો શું હતું એ કહું છું, તમારી વાત નથી. પ્રશ્ન એવી રીતે ચાલે છે, પરીક્ષા લેવા કરતા છે. પ્રાથમિક હોય નો વાંધો નહીં પણ ઊંધી હોય નો વાંધો. એટલે ઉત્તરમાં એનો અભિપ્રાય અનુસાર ઉત્તર ન મળ્યો. એનો અભિપ્રાય એમ હતો કે પર્યાય દ્રવ્યને જોવે છે અને પોતાને જોતી નથી. પર્યાય દ્રવ્યની સન્મુખ થયેલી પર્યાય દ્રવ્યને જોવે છે અને પોતાને નથી જોતી. ગુરુદેવનો તો પ્રશ્નમાં જ બધું સમજી જાય કે હું પેટમાં શું કર્યું છે. પ્રશ્ન ઉપયોગ હતો ને ગુરુદેવ, ગુરુદેવ એમ કહ્યું કે હું તો પર્યાય વેદાય છું ત્યાં. તો પછી ખરીને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મારો એ પ્રશ્ન નથી. કે શું કીધું? મારો એ પ્રશ્ન નથી, મારો પ્રશ્ન એ છે કે પર્યાય દેખાય છે કે નથી દેખાતી. તોય ગુરુદેવ કીધું કે પર્યાય વેદાય. પછી હિંમત ન હાલે, ખરીને પછી પ્રશ્ન પૂછતા હિંમત ન હાલે. કેમ કે એ ઉત્તર સમજી નથી શકતા અને ગુરુદેવ એથી વધારે સ્પષ્ટીકરણ દેવા નથી માગતા ઈરાદાપૂર્વક. ગુરુદેવ એટલા માટે સ્પષ્ટીકરણ દેવા નથી માગતા કે અભિપ્રાય રાખીને પૂછે છે. એટલે જો સ્પષ્ટીકરણ આપે તો એનો અભિપ્રાય ખોટો મજબૂત થઈ જાય અને એને નુકસાન થાય. માટે સ્પષ્ટીકરણ ન દેવું જોઈએ. ભલે મૂંઝાતો મૂંઝાશે તો રસ્તો કાઢશે, મૂંઝાશે તો રસ્તો કાઢશે, ને નહીં મૂંઝાય તો રસ્તો નહીં કાઢે. તો આમ થાય રસ્તો ક્યાં કાઢે છે? ખોટો અભિપ્રાય પકડીને તો બેસી ગયો છે. એટલે પછી હું તો શું કહેવું છું કે દ્રવ્યને દેખવું એટલે જેમ કોઈ પદાર્થ ઉપર ઉપયોગ મૂકે છે એવી રીતે દ્રવ્ય ઉપર ઉપયોગ મૂક્યો તો પર્યાયને દેખે તો પર્યાય ઉપર ઉપયોગ મૂકીને દેખે ને. તો પર્યાય ઉપર તો ઉપયોગ છે ને, ત્યાં દ્રવ્ય ઉપર ઉપયોગ છે અને પર્યાયનું વેદન છે. પર્યાયનું વેદન હોવા છતાં પર્યાય ઉપર ઉપયોગ નથી. ઉપયોગ તો દ્રવ્ય ઉપર છે ત્યારે પર્યાયનું વેદન છે. અને વેદન હોય એમાં વેદન જ્ઞાન વિનાનું વેદન હોય તો વેદન આંધળું થઈ જાય. જ્યાં વેદવું હોય ત્યાં જાણવું હોય જ, એમાં તો આપોઆપ જ સમાયેલું છે જાણવું. તો પછી તો કોઈ વસ્તુ વ્યવસ્થા જ નથી રહેતી. એટલે જાણવામાં વેદવું આવી જાય છે એ ખબર નથી અને છતાં એના ઉપર ઉપયોગ નથી એમ આવી જાય છે એ ખબર નથી. ઉપયોગ ન હોવા છતાં પણ થઈ જાય છે જ્ઞાન. જ્ઞાન નથી થતું એમ નથી. સ્વસંવેદન આંધળું રહી જાય. સ્વસંવેદન અનુરૂપ જાય છે. તો તમે એમાં સ્વ મૂકી શકો તમે બાકીનું પર, પણ દ્રવ્ય પર્યાયનો સ્વપ્રકોપ જોવાનો અહીંયા કોઈ હેતુ નથી. વસ્તુ સ્થિતિ એવી છે કે પોતામાં સ્વપણું, સ્વદ્રવ્યમાં સ્વપણું જેને ગ્રહણ કર્યું અને છે તેથી ગ્રહણ કર્યું, કલ્પના કરીને નહીં, કલ્પનામાં સમ્યકપણું નથી. સ્વદ્રવ્યમાં ત્રિકાળી અસ્તિત્વ હોવાની લીધે પોતાની હૈયાતી, પોતાની મોજૂદગી, પોતાનું અસ્તિત્વ જેને ગ્રહણ કર્યું તે ગ્રહણ કરનાર ભલે પર્યાય હોય, પણ પર્યાય પોતામાં અહંપણું છોડીને દ્રવ્યમાં અહંપણું ગ્રહણ કરે છે. એટલે દ્રવ્યમાં ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ હોવાને લીધે, અસ્તિત્વ ગુણ તો દ્રવ્યમાં છે એટલે ત્યાં પોતાપણું ગ્રહણ થાય તો તે સમ્યક જ છે. અને એક સમય પર્યાય એક સમયમાં નાશ પામે છે. જો એમાં અહંપણું ગ્રહણ કરે તો ભાવ મરણ થાય. માટે શ્રદ્ધા એને સ્વીકાર કરી. એક સમયની પુરુષાર્થની પર્યાય હોય, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય હોય, કે એક સમયની સમ્યક દર્શનની પર્યાય હોય, અસ્તિત્વ ગ્રહણમાં એનો સમાવેશ નથી. પણ અસ્તિત્વ ગ્રહણ કરવા વાળી પોતે સમ્યક દર્શનની પર્યાય છે. જે અસ્તિત્વ ગ્રહણ કરે છે એ પોતે સ્વયં સમ્યક દર્શનની પર્યાય છે, પણ એનો વિષય પોતે નથી. પણ શ્રદ્ધા પ્રધાન પ્રશ્નો પૂછવાને બદલે પ્રશ્નો પૂછો તો જ્ઞાન પ્રધાન, કે પર્યાય જણાય છે કે નથી જણાતી, પર્યાય જણાય છે જણાય છે. એટલા માટે મેં કીધું કે દ્રવ્ય તો પોતા પણ જણાય છે અને પર્યાય તો માત્ર વેદાઈ જાય છે. એના ઉપર લક્ષ, પર્યાય ઉપર જરાય લક્ષ નથી, છતાંય વેદાઈ જાય છે. વેદાઈ જાય છે માટે જણાય જાય છે, બસ એટલું જ એનું સ્થાન. આથી વધારે એનું સ્થાન આગળ નથી. અહીંયા પુરુષાર્થની વાત લીધી છે, કૃત્રિમ પુરુષાર્થની તો ચર્ચા કરી, ક્રિયા માત્ર પર્યાયમાં પર્યાયનું તો વેદન છે, દ્રવ્યનો પ્રતિભાસ છે. પણ પ્રતિભાસ છે, પ્રતિભાસ બે પ્રકારે થાય છે, પરનો પરપણે અને સ્વનો સ્વપણે. તો અહીંયા સ્વપણે પ્રતિભાસ છે, પરના પ્રતિભાસને પણ પ્રતિભાસ કહેવાય ખબર પ્રકાશકપણા. પણ અહીંયા સ્વપણે પ્રતિભાસ છે, પરપણે પ્રતિભાસ નથી. સ્વપણે પ્રતિભાસ, પરપણે પર્યાય તો એ વખતે વેદાઈ જાય છે. પર્યાયમાં તો સ્વસંવેદન ઉપજે છે, એટલે પ્રતિભાસ પર્યાય ને પર્યાયના પ્રતિભાસનો સવાલ નથી રહેતો, તો વેદનમાં આવી જાય છે. ત્યારે દ્રવ્યનું વેદન થતું નથી, દ્રવ્ય વેદાતું નથી, પર્યાય વેદાય છે. દ્રવ્યનું લક્ષ થાય છે, પર્યાયનું લક્ષ થતું નથી. બહુ ચોખ્ખું કર્યું છે ગુરુદેવે, તો બહુ ચોખ્ખું કર્યું છે. બંશ્રીના વચનામૃતમાં 376 નંબરના બોર્ડમાં આવેલા બધા ચાર સો ત્રણમાં થોડો વિષય આવ્યો છે, પણ 376માં તો ચર્ચા જે વિષય છે. सुनने के काल में भी मैं निरालंबी तत्व हूँ, यहाँ से शुरू करना चाहिए. फिर सुनने का भाव आएगा किंतु उसकी मुख्यता नहीं होगी. जो 236 में लीधु त्या दीनता न थी एम लीधु. निरालंबी तत्व मैं हूँ એટલે કોઈના આલંબનની મારે જરૂર નથી. વિના કિસી કે અભી પૂર્ણ હું, પૂરેપૂરો હોવાથી અથવા પૂર્ણ શક્તિ સંપન્ન હોવાથી મારે કોઈના આલંબનની અપેક્ષાની જરૂર નથી. નિરાલંબ નિરપેક્ષ છું એમ નિરાલંબી તત્વના શ્રવણ વખતે અહીંથી શરૂ કરવો, ભાવ અહીંથી શરૂ કરવો. શ્રી ગુરુ નિરાલંબી તત્વને સંભળાવે છે, સમજાવે છે. તો કોઈ બીજાને સંભળાવે છે કે હું નિરાલંબી તત્વ છું, ક્યાંથી શરૂ કરું છું? ગુરુને સાંભળવાનો ભાવ તો આવશે ને, એ છદ્મસ્ત છે ત્યાં સુધી એવો ભાવ આવશે, પણ એ મુખ્ય નહીં થાય, ગૌણ રહેશે. જો પોતાના સ્વરૂપની મુખ્યતા થશે તો બધું જ ગૌણ રહેશે. જીવના મહિમા એટલી બધી કરે, એટલી બધી કરે કે હું તો આપની પાસે એક કિંકર છું, આપનો દાસ કિંકર છું એમ કે છું ને, એટલો વિનય કરે તો પણ સ્વરૂપની મુખ્યતા રાખીને વાત છે. સ્વરૂપ એમાં ગૌણ થવું જોઈએ નહીં, વાત પર્યાય પછી. જે કાંઈ ગુરુની પાસે વિનમ્રતા છે, વિનય છે, એ પોતાની વર્તમાન પર્યાયની એની અપેક્ષામાં લઈને એ દ્રષ્ટિકોણ. સ્વરૂપમાં તો ક્યારેય ગૌણતા થવાનો પ્રશ્ન જ રહેતો, સ્વરૂપની ગૌણતા કરવાનો સિદ્ધાંત જ નથી ને. સ્વરૂપની ગૌણતા કરવી એ સિદ્ધાંત બહારની વાત છે. નાચનારીની જેમ પગે ઘૂંઘરા બાંધીને નાચે તો પણ સ્વરૂપની મુખ્યતા છે. પરિણામ છે, પણ એ ત્રણેય પરિણામ દ્વારા નિરાલંબી તત્વ નો અવલંબન લેવાની વાત છે. શારીરિક ભાવે પણ નિરાલંબી તત્વ નું અવલંબન, ઉત્તમ ભાવે પણ નિરાલંબી તત્વ નું અવલંબન, અને સૂક્ષ્મ ભાવે પણ નિરાલંબી તત્વ નું અવલંબન. માર્ગ ની શુદ્ધ પર્યાયો ગણીને મોક્ષ માર્ગ માં ઉત્તમ સૂક્ષ્મ ને સાહેબ ત્રણ પ્રકારના ભાવ થાય છે. ઉદય ભાવ છે તે મોક્ષ માર્ગ નથી, એ બંધ માર્ગ છે. એ ત્રણેય પ્રકારની અંદર અવલંબન તો પોતાના સ્વરૂપનું છે, જે નિરાલંબી ચક્ર છે એને અવલંબનની જરૂર નથી. એટલે તત્વ શ્રવણના કાળમાં પણ, શૂન્ય કે કાળમાં એટલે તત્વ શ્રવણના કાળમાં પણ હું નિરાલંબી તત્વ છું, ત્યાંથી એને ઉપાડ આવવો જોઈએ. ત્યાંથી શરૂ કરવું જોઈએ એનો અર્થ શું છે કે ત્યાંથી એને ઉપાડ આવવો જોઈએ. પછી સાંભળવાનો ભાવ આવે શ્રી ગુરુના વચનમાં, ગૌણ પણ અનુગૌણ પણ રહી જાય છે, અનુગૌણ પણ રહી જાય છે. કોઈ નકારાને એમ છે ભાઈ સાહેબ મને મૂકતો નહીં, હું તો ગરીબ માણસ છું, મને ગરીબ માણસને તારે લૂંટવો જોઈએ નહીં. ત્યારે પોતે શ્રીમંત માણસ હોય એ ગૌણ થઈ જાય, પોતાની શ્રીમંતા જે જ્ઞાનમાં મુખ્ય છે એ ગૌણ થઈ જાય, કે એ શ્રીમંતાની મુખ્યતામાં શ્રીમંતાને બચાવવા માટે ગરીબાઈ ગાય છે. શું ગરીબાઈ ગાવામાં પણ શ્રીમંતાની જ મુખ્યતા રહે છે એ વખતે, એને ફેર પડ્યો છે કઈ? બસ આ પદ્ધતિ છે. જયારે ગુરુ પાસે, ભગવાન પાસે વિનય, વિવેક, વિનંતી અને પોતાની અલ્પતા, એમની મહાનતા, એ બધું જે કઈ કરવામાં આવે છે એમાં પોતાને મુખ્યતા રાખવાની જ વાત છે. એના ગર્ભમાં તો પોતાની મુખ્યતા રાખવાની જ વાત છે, કેમ કે મારે આપના જેવું થવું છે માટે હું આપની મુખ્યતા કરું છું, અને મારે મારી પર્યાયની ગૌણતા એટલા માટે, દીનતા એટલા માટે ગાઉં છું, અથવા મારા દોષની ક્ષમા એટલા માટે યાચું છું કે મારે તમારા જેવા નિર્દોષ થવું છે. એ નિર્દોષતાની મુખ્યતા પૂર્વક જ વાત આવી કે નહીં, એવો સ્વભાવ છે. નિર્દોષ થવું છે એવો તો સ્વભાવ છે, સ્વરૂપ છે. દુઃખદ રીતે વિરોધ લાગે તો પણ પ્રયોજનમાં અવિરોધપણું છે. પ્રયોજનમાં અવિરોધપણું સધાય તો જ પુરવાર પર વિરોધ ન થાય, ન આવે, નહીં તો પુરવાર પર વિરોધ બેસા વિના. એટલે ઊંડાણથી ન સમજે તો જે રૂચિ બેસતો તત્વનો વિષય એનું કારણ આ થાય છે. તેને ક્યાંક ને ક્યાંક વિરોધ ભાષા વિના રહેતો ઊંડાણમાં ન જાય. ઉપર ઉપરથી તત્વો અભ્યાસના છબછબિયા કરે એટલે એને ક્યાંક ને ક્યાંક વિરોધ ભાષા વગર કરીએ ને કે સંસારમાં આમ કે છે. એક જ શાસ્ત્ર માં વિરોધ બાકી. પેલા રાગ ને પૂજો નથી, હવે વચ્ચે એમ કહો છો કે રાગ તો જીવ ના પરિણામ છે, હવે પાછા કહો છો કે ભૂતગલ ના પરિણામ છે. સમયસારમાં ને સમયસારમાં ત્રણ ફરી વાત આવે. વિરોધ હશે કઈ
નહીં,
પુરવાર પર વિરોધ. ઉપર ઉપરથી ઉપર ચોટીઓ અભ્યાસ કરે તો એને વિરોધ ભાષા વગર પોતાના પ્રયોજનને પકડીને ઊંડાણમાં જાય તો બંને વાત અવિરોધ પણ છે. બંનેમાં એક જ હેતુ છે, બીજો હેતુ રાગને પોતાનો કરીને સ્વીકારે છે ત્યારે પણ નિર્દોષ શું છે, અને રાગને ઉદ્ગોળનો કહીને ધક્કો મારે છે ત્યારે પણ એને નિર્દોષ જ થવું છે. એ તો બંને અભાવે નહી પણ પોતાને નિર્દોષ થવાનું જે એક લક્ષ્ય એક નિષ્ઠા છે એમાં એમાં ખામી છે. કેવળ જ્ઞાન પામી ગયા વિસ્તાર થઈ ગયો. એક ને વળગ્યા એટલા ઉગીર્યા,
શું
એક ને વળગ્યા એટલા અને સંક્ષેપ રૂચિ વાળા તો વિસ્તાર વાળા જ્ઞાન નો નિષેધ જ કરે છે. મારે ક્યાં વિકલ્પ વધારવા છે, મારાનું જ્ઞાન એક વિકલ્પ છે જાઓ. પોતાના પ્રયોજનના દ્રષ્ટિકોણ ની પકડ નથી એમ બતાવે છે એટલે ઘૂંચવાય છે. નહીં તો ઘૂંચવાય એવું નથી, કઈ સારું સરળ સુગમ છે. પોતાનું સ્વરૂપ સૌથી સુગમ ને સરળ છે. કેટલા દેડકા પામે છે એમની પંચેન્દ્રિય તો કેટલું સરળ અને સુગમ હશે, કેટલા દેડકા પામે છે. પણ અહીંથી શરૂઆત કરવી. નિરાલંબી તત્વ છું ત્યાંથી ત્યાં એની મુખ્યતા કેટલું બધું ગૌણ કરે છે. પરિણામ કો હતા નહીં સકતે, પરિણામ મેં છે એકત્વ હતા સકતે હૈ. પરિણામ તો પરિણામ ની જગ્યાએ રહેવાના જ છે, પરિણમતા જ રહેવાના છે. એક જાશે અને એક જાશે નહીં ત્યાં તો બીજું આવશે. વ્યયના કાળમાં જ ઉત્પાદ છે ને, પ્રથમ પર્યાયના વ્યયના કાળમાં જ બીજી પર્યાયનો ઉત્પાદ છે. પહેલું હજી તો ગયું નથી ત્યાં બીજું આવ્યું સમજાય. પરિણામ નહીં જાય. પરિણામ તો પરિણામના સ્થાનમાં પરિણિમા જ કરવાના છે. પરિણામને હટાવવાનો પુરુષાર્થ કરવાનો નથી. પરિણામમાં હું પણ છે, એકત્વ છે, એને હટાવી શકાય છે. પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ દ્રષ્ટિ કરી શકાય છે. બસ આટલું જ કરવાનું. પરિણામ ઉપર રહ્યા કરે છે. કેમ કે ઉપદેશ પરિણામ લક્ષી છે. ઉપદેશ શા માટે છે? પરિણામને સુધારવા માટે છે. એટલે એક તો અનાદિનું પરિણામનું લક્ષ્ય છે, અને ઉપદેશ પરિણામ આશ્રિત હોવાથી પરિણામનું લક્ષ્ય ઉપદેશ સાંભળીને જીવ મજબૂત કરે છે. એટલે ભૂલને પાકી કરે છે, મજબૂત કરે છે. આ આ પ્રકારનું ભૂલનું વિષય જૈન દર્શન સિવાય ક્યાં નથી. ઉપદેશ તો બધા દર્શનોમાં છે. બધા દર્શનોમાં ઉપદેશ રૂઢી રીતે છે, સારી રીતે છે, ઘણી જગ્યાએ બહુ સારો ઉપદેશ. પણ એ પર્યાયનું લક્ષ્ય એ જ મોટો દોષ છે, અને એ દોષનો ત્યાગ કરવાની જરૂર છે. એ વાત જૈન દર્શન સિવાય ક્યાંય નથી. જૈન હોશિયાર માણસ શું કરે? પેલા તમારા ફેવર ની વાત કરે. શું કરે? તમને અનુકૂળતા આમ થાય, તમને લાભ આમ થાય. આ તમને તમારી તમે જેમ કહેવા માંગો છો એને અનુસરવા માટે અમે આમ કરીએ છીએ. લક્ષ્યનું શું છે? પોતાની વાત નક્કી કરાવી લેવાનું લક્ષ્ય. ત્યારે એથી ચકોર હોય ને સમજી જાય કે હા હા ભાઈ ઝાડ બિછાવવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, બિછાવતું તાર. લક્ષ પકડે છે, આમાંનું લક્ષ પકડે છે, વચનો નહીં. એમ આની અંદર પણ મુખ્ય વાત હોય છે. ઉપદેશ કોઈ ગમે એટલો સારો આવે એની મતમાં એ અમે કાંઈ વિચારતા નથી. ઉપદેશ તો ઘણા સારો કરી શકે છે, ઘણા સારો કરે છે, એની સાથે અમને વાંધો નથી. એના લક્ષ અમે બરાબર હજી જ વાંધો. ક્યાં લક્ષ છે? બોલ, મારું લક્ષ ક્યાં છે? પેલા બોલ. હા, ત્રણે એક જગ્યાએ જે લક્ષ છે એનો જ પક્ષ હોવો જોઈએ, છતાં લક્ષ્યની પર્યાયનો પક્ષ હોવો જોઈએ, નહીં એટલી દક્ષતા હોવી જોઈએ. દક્ષતા એ છે કે એ લક્ષ્યને પક્ષ પર્યાયમાં હોવા છતાં લક્ષ્યનો પક્ષ છે, લક્ષ્યની પર્યાયનો પક્ષ નથી. અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે, એ છોડીને જીવ નિશ્ચય સ્વરૂપ સાંભળીને નિશ્ચયના પક્ષમાં આવે છે. નિશ્ચયના પક્ષમાં આવે છે ત્યારે એને નિશ્ચયનો લક્ષ્ય થાય છે. નિશ્ચયનો લક્ષ્ય થયો છે ને એનો પક્ષ થયો છે તો પણ એટલો દક્ષ છે કે પક્ષમાં અટકશે નહીં, પક્ષાંતિ ક્રાંત થઈને અનુભવ કરશે. પરિણામ કો હટા નહીં શકતે, પરિણામને હટાવવા વાળાને પરિણામ ઉપર લક્ષ્ય છે. પરિણામને જે હટાવવા માગે છે, રાગને હટાવવા માગે છે, એનું રાગ ઉપર લક્ષ્ય છે એમ કહીએ. સ્વરૂપ લક્ષ્ય રાગ ટોળતો જણાય જાય છે. સ્વરૂપ લક્ષ્ય સ્વકર પ્રકાશ જ્ઞાનમાં પર એવો રાગ ટળતો જણાય છે. પર એવો રાગ ટળતો જણાય છે એને ટાળવાની એને આકુલતા થતી નથી. એમ ટળતો જણાય છે માટે પરિણામમાં એકત્વ કરવું એમને, એટલે અહમ પણ કરવું. ઉપયોગ અપને સે બહાર નીકળે તો યમ કા દૂત હી આયા દેખો. તીખાવે
તમે
પુરુષાર્થ છે, એ પુરુષાર્થ ને આમાં અભિવ્યક્તિ છે. ઉપયોગ બહાર નીકળે, સ્વરૂપ માંથી ઉપયોગ બહાર નીકળે તો એમ દેખાય છે કે જાણે એમનો દૂત આવ્યો, એમ રાજા ચડવા આવ્યો. મૃત્યુ દેખાય છે બહાર શું છે પણ એમ કે તારા સ્વરૂપમાં બધું ભર્યું છે, પરિપૂર્ણ છો. તો ઉતરવા બહાર જાય કઈ કારણ ખરું, બહાર જાય તો ભાવ મરણ. ઉપયોગ બહાર મેં જાય આવે તો જમનો દૂત દેખો. બહાર મેં ફિર ચાહે ભગવાનની હો, અરે ભગવાન ત્રિલોકીનાથનો હોય. ઉપયોગને બહાર લઈ જવાની જરૂર કૃષ્ણ સમર્થમાં સમર્થ પ્રશ્ન થઈ ગયો. બીજાને તો જોવાનો પ્રશ્ન જ નથી, પણ ભગવાનના સ્વરૂપનું લાવણ્ય એટલું હોય છે. આપણે કાઠિયાવાડી ભાષામાં નમણાશ કહીએ છીએ, એકદમ ઉપામ એટલા ખૂબ દ્રઢ ઘાટીલા હોય છે અને લાવણ્ય એટલે પણ નમણાઈ કહે છે. ભલે કાળો રંગ હોય છે, એમના ભગવાન હતા ને શ્યામ રંગના, શ્રી કૃષ્ણ એમના બધા ભાઈ શ્યામ રંગના, બહુ ઓછી નમણા. સુવર્ણ રંગ હોય કે શ્યામ રંગ હોય એની યારે સુંદરતા ને સવાલ નથી, રંગ થી સુંદરતા નથી. એવી લાવણ્યમય કાયા હોય છે. જો ઉપયોગ જાય માણસ નો તો ત્યાંથી ઉપયોગ ખસેડી જ ન શકે, છોડે નહીં. જોયા જ કરો, જોયા જ કરો એમ માને ભગવાન. અહીંયા કે છે એમનો દૂધ જુઓ, બહાર નીકળ્યો કે એમનો કેવો અંદર ભગવાન જોયો છે. આ ભગવાન થી અંદર નો ભગવાન કેવો જોયો હશે એમનો દૂધ કે છે. બરોબર, સોનગઢ વાળા ઊંચા થઈ ગયા, બાર પાડ્યું તો સોનગઢ વાળા ઊંચા થઈ ગયા હતા. બીજા તો પછી ક્યાંથી સ્મરણ કર્યું ખાનગીમાં કહ્યું મને કે સતીભાઈ આ તરી તરી વરથી સામે બહીને સાંભળે છે ને, આવો આ ગુરુદેવને સમજો, આ તરી તરી વરથી સામે બહીને સાંભળે છે ને એ સ્મરણ જ કરી શકતા. ધીમે ધીમે પચાવવા, પછી પચાવવાનું શરૂ કર્યું એને, પચાવી પચાવવા દીધું. હવે પછી આપશે કંટ્રોલ મૂકી દીધો એટલે આ પુસ્તક ઉપર કંટ્રોલ મૂકેલો હતો ગુરુદેવે, કંટ્રોલ મૂક્યો એનો પ્રકાશ મૂક્યો. સંકલન છે અમારું, સંકલન કર્યું ત્યારે બહુ સીખી વાતો જોઈ. ભગવાનની સામે ઉપદેશ જાય, ઉપયોગ જાય ને એમનો દૂધ સમજો એમ કહે છે. સમાજ રાખ ઉપયોગ, ઉપયોગ એકાંતે અંતર્મુખ ઉપયોગ કર્તવ્ય છે. આ સમય એકાંત છે, એકાંતે અંતર્મુખ ઉપયોગ જ કર્તવ્ય છે. સીધો ઉપયોગમાં જ જીવનું ભલું છે એમ કે બહાર નીકળે એનું ભલું નથી. જીવની અપેક્ષા એ અજીવ છે. કેવા છે ગુરુદેવ? તો આ વાત લેતા હતા, અજીવ છે સ્વગાની ઇન્દ્રિયા નથી લીધું. ગુરુદેવ તો લેતા હતા એ વાત. હા, ઇન્દ્રિય નો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે, માટે ઇન્દ્રિય છે. પોતાની અપેક્ષા એ પોતે જીવ છે, ને પોતાની અપેક્ષા એ બીજા પરમાત્મા અજીવ છે. ઉદગળ ને અજીવ કહેવાય. આ જીવ નથી,
બરોબર?
ચૈતન્ય ગુણ છે તે ચૈતન્ય છે, અને બાકીના બધા ગુણ છે તે જળ છે. ચૈતન્ય આમ તો ચૈતન્ય બધા વ્યાપેલું છે, એક દ્રવ્ય સત્તાની અપેક્ષા. પણ એક ચૈતન્ય ને ગુણ ને જુદો પડે, ને બીજા ગુણ તો કઈ બધા જળ છે. એટલી પ્રધાનતા લે છે અનુભવ. અધ્યાત્મ નો વિષય છે, કીર્તન માં અનુભવ છે, કીર્તન તે અનુભવવું, કેતક પણ તે અનુભવક પણ છે. અનુભવ ની પ્રધાનતા લેવી હોય તો પેલા બીજા કોઈ ગુણ માં અનુભવ નથી થતો. જળ છે, જળ છે, એવું છે. આનંદ જાણે છે એ પર છે, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આનંદ ને જાણે છે એ પરનું જ્ઞાન છે. નિયમ સાત બીજું કે નહીં, પ્રોપર પ્રકાશક પણ ઉપયોગ કરવા. ચરમસીમા એ વાત આવે ને, એ લગ્ન સત્ય છે. કઠણ પડે એવું છે. પર્યાય પર્યાય નહીં કરતા છે, એક સમય નહીં પર્યાય પર્યાય નહીં કરતા છે. સ્વદ્રવ્ય નહીં, પરદ્રવ્ય તો નહીં, નિમિત્ત તો નહીં, પણ સ્વદ્રવ્ય નહીં કહે. પ્રમાણની અપેક્ષા એ પ્રભુ એ જ પરિણમે છે ને, તો બધી ખબર છે. હવે અહીંયા ચરમસીમા ની વાત આવે છે. દ્રવ્ય પર્યાય ને કરે છે એ વ્યવહાર છે, નિશ્ચય નથી. પર્યાય પર્યાય ને કરે છે એ નિશ્ચય છે. એના સહિત આ પરિણામ ચરમસીમા જ છે. ચરમસીમા આવે ત્યારે ભલભલા ને કશું થઈ જાય. હા, બહાર મેં ફિર ચાહે ભગવાન હી હો, ઉપયોગ બહાર જાવે ઉસમેં અપના મરણ હો રહા હૈ, ભાવ પ્રાણ મેં એમાં ઘાત થાય છે, આનંદ એમાં લૂંટાય છે. શુભ રાગ ઉત્પન્ન થાય છે ભગવાનની સામે જુઓ, પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે અને શાંતિ છૂટે છે, અશાંતિ ઊભી થાય છે. આર્ત ધ્યાન ભગવાન ની સામે જોયું તો ધ્યાન કયું થાય? આર્ત ધ્યાન. લોકો ધર્મ ધ્યાન કહે છે, પોતે જ એમ કહે છે. આર્ત ધ્યાન થી છોડાવા ના પાડે છે. બધેથી આખી દુનિયાથી ભટકીને અહીંયા આવ્યો, ભગવાન પાસે તો એક થપ્પડ મારી ગઈ, જા તારામાં, મારામાં નહીં, મારે સામે જોવા, તારા સામે આવી ગયો ને થપ્પડ નો વિષય આવી ગયો. વિતરાગ છે ને એટલે એમને મોઢા અમે કોળીઓ વાલો કરતા નથી. વિતરાગ છે, હા, મારે અપેક્ષા નથી. તારામાં સમાઈ જાય તારી સંતા. બહાર કે પદાર્થ છે તો અપના સંબંધ હિ નહીં. બહારના પદાર્થ સાથે જો પોતાનો સંબંધ જ નથી તો ફિર ઉપયોગો બહાર મેં લંબા ના ક્યો? જયારે પરદ્રવ્ય સર્વથા ભિન્ન છે તો પછી એને લંબાવવું શા માટે? એને લંબાવવાની જરૂર.
અદ્વૈતમાં જવું છે.
દ્વૈત છોડીને અદ્વૈતમાં જવાનું. આત્મા અદ્વૈત ચૈતન્ય ભ્રમ છે, દ્વૈતને છોડીને એમાં જવાનું. સંવિધાનમાં ત્રણ અભિપ્રાય છે, દ્વૈત મત છે, અદ્વૈત મત છે અને દ્વૈતા અદ્વૈત મત મત છે. અને છતાં દ્વૈતા અદ્વૈત મત હોવા છતાં ત્યાં ત્યાદવાદ નથી. આ ગડબડ છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર વાંચ્યું કે નહીં? ત્રીજા ભાગમાં સંસ્કૃત પ્રકરણ છે, દ્વૈતા અદ્વૈત વિવરણ કરીને એમાં એ વેદાંતિ હતા ને પોતે નવલકથામાં બધા પ્રકરણ લીધા છે. રાજકારણ, ગૃહસ્થિ, અધ્યાત્મ, ધર્મ, એટલું ઘણું બીજું છે. વિરાગ ઘણી વાત તાપમાનમાં બહુ મોટી નવલકથા લખી છે. ગુજરાતી સાહિત્યમાં ટોચના ગ્રંથ બનાવ્યા છે. કોલેજમાં ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એનો કોર્સ એના ભાઈ આ મનસુખરામ સુરેરામ ત્રિપાઠી, આ ગૌરવરામ માધવરામ ત્રિપાઠી, બધા કાકા દરજાના ભાઈઓ, બધા વિદ્વાનો, મનસુખરામ સુરેરામ ત્રિપાઠી, બધા કઝિન બ્રધર, એ વિદ્યા
સ્વામી ભગવાન. કૃપાળુ શ્રીકાન ગુરુદેવ.